समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अने पूज्य गुरुदेव ना प्रवचनों ए बधानो आधार लईने आपणे समय सार नो स्वाध्याय करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकार चाले छे अने कर्ता कर्म अधिकार में गाथा 109 थी 112 एनो स्वाध्याय आपणे चालू छे। एमां ટીકા ભાવાર્થ બધું કર્યું છે અને પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ પર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે અને હવે વધારે અંશ આપણે એમાંથી કરીએ। ગુરુદેવે એક વાત કરી કે 13 ગુણસ્થાનને જળ કહેવામાં આવ્યા એ વાત અગાઉ ગાથા 68 ની અંદર આવી ગઈ। એ વાત ગુરુદેવે આપણને પહેલા કરી કે એને જળ કહેવામાં આવ્યા ગાથા 68 ની અંદર। ગાથા 68 એટલે જીવ અજીવ અધિકારની છેલ્લી ગાથા। એમાં આ 13 ગુણસ્થાનને ત્યાં જીવથી જુદા ચેતન નહીં અચેતન જળ કયા। અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર એ જ 13 ગુણસ્થાનને અહીંયા જળ કર્મના કરતા કયા। એટલે સહેજ પુનરાવર્તન આપણે 68મી ગાથાનું કરીએ, કેમ કે ગુણસ્થાનને આપણે પહેલા એવી રીતે પણ શીખ્યા, પ્રશ્નોત્તર માળાના સ્વાધ્યાય વખતે આપણે એવી રીતે પણ શીખ્યા કે એ સ્થિતિ દર્શાવે છે, જીવનો જે વિકાસ થાય છે એની સ્થિતિ દર્શાવે છે કે મોક્ષ માર્ગમાં જે વિકાસ કરી રહ્યો છે એ સ્થિતિ દર્શાવનારા ગુણસ્થાનો છે। એટલે આપણે એ રીતે એની વાત કરી હતી અને અહીંયા 68મી ગાથામાં એને અજીવ તરીકે અચેતન જળ તરીકે વાત કરી અને અહીંયા કર્તા કર્મ અધિકારમાં એ જ ગુણસ્થાનને જળ કર્મના કર્તા તરીકે કહ્યા। એટલે આમાં કોઈ ગૂંચવાડો ન થાય એટલા માટે દરેક જગ્યાએ આપણે સ્પષ્ટતાઓ કરતા રહીએ તો વધારે સારું। આપણે 68મી ગાથામાં જે વાત આવી છે એને આપણે સહેજ જોઈએ। 68મી ગાથાની અંદર એ વાત હતી કે મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આવરણવ્યા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાખિયા, એ મૂળ ગાથા હતી। અને એમાં ટીકાની અંદર એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો, એટલે પહેલા ગુણસ્થાનથી શરૂઆત કરીને મિથ્યાદર્શનની વાત લીધી એટલે મિથ્યા દ્રષ્ટિ એ પહેલું ગુણસ્થાન, એ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી, એટલે જળ છે અચેતન એટલે કે જળ છે, અને એનું કારણ પણ અહીંયા પણ એ જ દર્શાવ્યું કે પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક, અને અહીંયા કર્તા કર્મ અધિકારમાં પણ એમ જ કહ્યું કે એ પૂદગળ એવા જળકર્મ એમાં એ વ્યાપે છે, એટલે પૂદગળ એમાં વ્યાપે છે એટલે એના એ પરિણામ છે, એવી રીતે એમાં પણ એ વાત કરી। અહીંયા પણ એ જ વાત લીધી હતી કે ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે, એટલે અચેતન મોહની કર્મ છે એની પ્રકૃતિના ઉદયને લીધે આ થાય છે, એટલે આ ગુણસ્થાનો છે એ પણ અચેતન છે। જેવું કારણ એવું કાર્ય, એટલે કારણ અહીંયા અચેતન જળ છે તો આ પણ એવા જ અચેતન જળ છે, એમ કરીને એટલે સમજીને એવો નિશ્ચય કરીને પછી જવપૂર્વક જવ થાય તે જવ જ હોય, એટલે જવમાંથી જે થાય છે તે જવપૂર્વક જવ જ થાય, એ જવ થાય એ ન્યાય પૂદગળ જ છે। એટલે આ 13 ગુણસ્થાન છે પૂદગળ છે એ વાત અહીંયા 68મી ગાથામાં કહી, એ જીવ નથી। અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, ત્યારે એ ગુણસ્થાન જીવ રહ્યા જ નથી, એ અચેતન છે, નિશ્ચયથી તો એમ જ છે. અને એ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા, એનાથી એ તદ્દન ભિન્ન છે, જુદા છે. આત્માનું એમાં કોઈ લક્ષણ આવતું નથી, આત્માનો એવો કોઈ ગુણસ્થાન રૂપે સ્વભાવ નથી, આત્માને ગુણસ્થાન નથી, કેમ કે સિદ્ધ ભગવાનને ગુણસ્થાન નથી. ગુણસ્થાન આપણે એક વખત એમ કહીએ કે ગુણસ્થાન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણે કેટલો વિકાસ કર્યો. જીવ જ્યારે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરે છે તો એ ગુણસ્થાન દ્વારા આપણે એટલું જણાવીએ છીએ કે ભાઈ આ ચોથા ગુણસ્થાનની દશામાં છે, આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશામાં છે, કે આ તેરમા ગુણસ્થાને છે, એ દ્વારા આપણે એ વિકાસને જણાવીએ છીએ, એમ આપણે એ રીતે ભણ્યા. પણ ગુણસ્થાન દ્વારા એ આપણને ખ્યાલ આવે છે, પણ એ કંઈ ખરેખર વસ્તુ નથી, ખરેખર એ કંઈ વસ્તુ નથી. એ તો આપણે એક પ્રકાર નોંધ્યો છે કે આટલી અશુદ્ધતા હજી બાકી રહી છે અને આટલી શુદ્ધતા છે, એનું એક બેરોમીટર છે, એ પારાસીસી તરીકે આપણે લઈએ છીએ કે હવે આટલી અશુદ્ધતા રહી. પહેલે ગુણસ્થાને છે તો અશુદ્ધતા જ છે, ચોથે આવ્યો છે તો એને હવે એક કસાય, પહેલી ચોકડી કસાયની ગઈ છે, અનંતાનુબંધી કસાય ગયો છે. પાંચમે છે તો બે ચોકડી કસાયની ગઈ છે, અને મુનિ થયા છે તો પછી કસાયની ત્રણ ચોકડી ગઈ છે. એટલે એ દ્વારા આપણે એ માપીએ છીએ, એમ કહીએ તો ચાલે. અને એમ આપણે એનો આપણે પરિપાટીમાં, એટલે કે આપણે ગુણસ્થાનમાં કે જીવની કેવી દશા છે એવી રીતે એને જાણવા માટે ઉપયોગ કરીએ છીએ. પણ મૂળ વસ્તુ શું છે? ગુણસ્થાન થયા એમાં મૂળ વસ્તુ શું છે? શુદ્ધિ ને અશુદ્ધિ બંને છે. જો શાંતિથી આપણે વિચાર કરીએ તો શુદ્ધિ ને અશુદ્ધિ આપણે એમ બંને દર્શાવીએ છીએ, પણ ખરેખર તો એ શુદ્ધિ ને અશુદ્ધિ દર્શાવવા વાળી વસ્તુ તો શું છે? વસ્તુ તરીકે તો કંઈ છે જ નહીં. વસ્તુ તરીકે તો કોઈ એબ્સોલ્યુટ વસ્તુ તો છે નહીં, જીવ તો છે નહીં, જીવની કોઈ પર્યાય નથી. એ બતાવે છે શું? અશુદ્ધિને બતાવે છે. ખરેખર તો એમ છે. એટલે પેલા પૂતગળ કર્મનું એ પરિણામ છે એમ એને કહ્યું. એ જળ છે, એ અચેતન છે. એ દ્વારા આપણને દર્શાવવું એ છે કે પૂતગળ કર્મ જે જળ જે કર્મ છે એનો ઉદય આવે છે, એટલે એ ઉદયને કારણે આ થાય છે. એ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં લીધી. અહીંયા આપણે એમ જ કહ્યું કે જેવું કારણ એવા કાર્ય, એટલે જે મોહનીય કર્મ જે જળ છે એના ઉદયને લઈને આ થાય છે. તો એ પણ જળ જ હોય, અચેતન જ હોય, એ જીવના ક્યાંથી હોય? એને જીવને વ્યાપકપણાનો ભાવ હોય જ નહીં. એટલે આ 68મી ગાથામાં એ વાત બરાબર એ રીતે કરી છે. અને પછી તો ત્યાં તો બધું જ લીધું છે કે રાગ દ્વેષ મોહ પ્રત્યય કર્મ નો કર્મ વર્ગ વર્ગણા સ્પર્ધક અધ્યાત્મ સ્થાન અનુભાગ સ્થાન યોગ સ્થાન બંધ સ્થાન ઉદય સ્થાન મારણા સ્થાન સ્થિતિબંધ સ્થાન સંકલિત સ્થાન વિશુદ્ધિ સ્થાન સંયમ લબ્ધિ સ્થાન, એ બધાને પૂતગલ કર્મપૂર્વક થતા હોઈને બધાને અચેતન કયા છે? એ પૂતગળ જ છે, એ જીવ નથી, એમ એ વાતને ત્યાં 68મી ગાથામાં આપણે શીખી ગયા છીએ. એ વાત આપણને ખ્યાલ છે. એટલે 13 ગુણસ્થાનની બાબતમાં આટલી સ્પષ્ટતા પછી આપણે મૂળ વાત ઉપર આપણે આવીએ કે અહીંયા જે કહેવામાં આવ્યું છે 109 110 111 ને 112 ગાથાની અંદર, એમાં પહેલા એ રીતે વાત લીધી કે આ કર્મ જડ કર્મ થાય છે એનો કરતા જીવ નથી તો કોણ છે, અને કોણ છે એના ઉત્તર રૂપે આ જળ કર્મનો કરતા કોણ છે એના જવાબ રૂપે એમ કહેવામાં આવ્યું કે એ મિથ્યાત્વ આદિ છે. એટલે એમાં ચારને લેવામાં આવ્યા. એ આશ્રવ છે એને પ્રત્યયો કહ્યા અહીંયા. એ ચાર પ્રત્યયો એ આ જળ કર્મના કરતા છે, એ બંધનું એ કારણ છે. મિથ્યાત્વ અવિરતી કસાય અને યોગ એ ચારને લેવામાં આવ્યા. પ્રમાદ સંબંધીની આપણે ગઈકાલે સ્પષ્ટતા કરી કે પ્રમાદ જે છે એ આપણે લઈએ છીએ, પાંચમું કારણ આપણે એ પણ લઈએ છીએ કે એ પ્રમાદ પણ કર્મબંધનું કારણ છે. તો એમાં એવી રીતે છે કે એ મુનિના પ્રમાદની અપેક્ષાથી આપણે વાત લીધી કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને, કેમ કે ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ જાય છે, પાંચમા ગુણસ્થાને અવિરતી જાય છે, એટલે પછી કોઈ વ્રત તપ નથી એવી દશા નથી રહેતી, એટલે અવિરતી ગયું, એટલે હવે કંઈક વ્રત તપ છે, દેશ વ્રત છે, એટલે પાંચમું થયું. અને મુનિ દશા લે છે એટલે છઠ્ઠા સાતમાની ગુણસ્થાનની જે દશા છે ત્યારે એ પ્રમાદ જાય છે. પણ ત્યાં એ દર્શાવવું છે કે ખરેખર તો શું થાય છે કે સાતમે જાય ત્યારે પ્રમાદ નથી. છઠ્ઠે છે તો મુનિને પોતાની અપેક્ષાથી એમ લાગે છે કે પોતે પોતાના શુદ્ધ ભાવમાં નથી. સાતમા ગુણસ્થાને જે પોતાના અંતરમાં છે, સ્વરૂપમાં છે, અને ત્યાંથી ચ્યુત થઈને છઠ્ઠે આવ્યા છે તો શુભ ભાવમાં છે, એટલે એમનો પુરુષાર્થ એ વખતે એટલો નબળો પડ્યો છે, અથવા તો બીજી રીતે કે અત્યારે એટલો પ્રમાદ વર્તે છે કે જેથી અમે શુભ ભાવમાં છીએ. આ અમારો પ્રમાદ છે. મુનિ એમ કહે છે કે અમારે તો શુદ્ધ ભાવમાં જ રહેવું જોઈતું હતું. અમે તો સાતમે ગુણસ્થાને સ્થિરતા કરીએ એ અમારો તો ભાવ છે, એને બદલે અમે આટલા પ્રમાદને કારણે શુભ ભાવમાં છીએ. પછી શુભ ભાવમાં એ શાસ્ત્રની રચના કરે કે શિષ્યને સમજાવે ગમે તે થાય, પણ એ બધું એ એમને માટે એમની અપેક્ષાથી જેમણે શુદ્ધ સ્વરૂપમાં એ આનંદ માણ્યો છે, ત્યાં રહ્યા છે, લીનતા કરી છે, એમને એ બધું કેવું લાગે? એમની અપેક્ષાથી વિચાર કરીએ તો એમને તો એમ જ લાગે ને કે આ શુભ ભાવમાં હું ક્યાં રહ્યો? શુભ ભાવમાં રહ્યો એ તો અમારો પ્રમાદ કહેવાય. આપણે કોઈ પણ ધંધાની અંદર રોજના એમ કે $1000 કમાતા હોઈએ અને પછી મોડા જઈએ અને કામ બરાબર ન કરીએ, ક્યાંક બીજે રોકાઈ જઈએ થોડી વાર માટે અને પછી જઈએ અને પછી $500 કમાઈએ, તો આપણે એમ કહીએ ને કે આજે આ રોકાઈ રહ્યા એટલે 500 પ્રમાદ થયો, મને પ્રાપ્તિ ઓછી થઈ. એવી મુનિની દશા હોય છે કે હું શુદ્ધ ભાવમાં રહેવા વાળો અહીંયા 12માં શુભ ભાવમાં અમારો પ્રમાદ છે. ઉત્કૃષ્ટ ભાવ છે, પૂજાનો ભાવ હોય, વિનયનો ભાવ હોય, ભક્તિનો ભાવ હોય, એવો ભાવ અંદરમાં વર્તે છે. અને એમાં તો એ સ્તોત્ર લખી નાખે, માં ભક્તામાં સ્તોત્ર લખી નાખે છે, પણ એ શુભ ભાવ છે, એ પણ શુભ ભાવ છે. ગમે તેવું સ્તોત્ર લખાઈ જાય, એ કેવો અદભુત શુભ ભાવ હોય, કેવો અહોભાવ અંદરમાંથી આવ્યો હોય તીર્થંકર ભગવાન પ્રત્યે, શુદ્ધ સિદ્ધ ભગવાન પ્રત્યે, છતાંય એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવમાં છે એને એ એમ માને છે કે મારે આ શુદ્ધથી ચ્યુત થઈને ત્યાંથી છૂટીને અહીંયા શુભ ભાવમાં રહેવું પડ્યું છે, એટલું મારો પ્રમાદ છે. એટલે એ પ્રમાદ કેવો છે? ક્ષણિક છે. પાછા એ પાછા સાતમે ચાલ્યા જાય છે અને સાતમે જાય છે એટલે પછી એ રહેતો નથી, એટલે અપેક્ષાથી અહીંયા એને લેવામાં નથી આવ્યું. એટલે નથી એમ નથી, એ પ્રમાદ વર્તે છે અને એ પ્રમાદ પણ કર્મબંધનું કારણ છે. શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થાય છે. અહીંયા નથી લીધું એટલે એમ નથી, તો અપેક્ષાથી નથી લીધું, એટલા માટે અહીંયા એમ નથી લીધું. સાતમેથી પાછા છઠ્ઠે, છઠ્ઠેથી સાતમે થાય છે, એટલે અહીંયા ચાર મુખ્ય કરીને લેવામાં આવ્યા છે. પણ મુનિને એવો જે સ્વભાવ છે એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે. તો આપણે ચારની વાત આ લીધી અને અહીંયા પછી આચાર્ય ભગવાને આપણને એમ કહ્યું કે ચાર તો બરાબર આપણે કહ્યા, પણ પછી આગળ એના વિભાગ પાડીને, એના ભેદ પાડી અને એને 13 ગુણસ્થાનને આ જળ કર્મના કરતા કહેવામાં આવ્યા. એટલે ટીકામાં એ પછી આગળ વાત આપણને એ સમજાવી અને એ પછી આપણે ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા, ભાવાર્પણ કર્યું અને પછી અંશ કર્યા. હવે એમાં ગુરુદેવના પ્રવચનમાંથી વધારે અંશ આપણે લઈ પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 184. જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે હળદર અને ફટકડી બેના મળવાથી લાલ રંગ થાય, એકથી ન થાય. હળદર અને ફટકડી બે મળે તો લાલ રંગ થાય, એકથી ન થાય. બીજી રીતે પુત્ર થાય તો માતા અને પિતા બેથી થાય, પુત્ર એકથી ન થાય. તેમ જે વિકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની યોગ્યતાથી થાય છે. જે વિકાર થાય છે એ ચૈતન્યની પર્યાયની યોગ્યતાથી થાય છે, તેમાં પૂદગળ ભેગું છે. એમાં પૂદગળ ભેગું છે એમ કહીને તે પૂદગળ કર્મનું કાર્ય છે એમ બતાવવું છે. ત્યાં એ બે ભેગું થઈને થાય છે એમ કહ્યું જયસેન આચાર્યની ટીકામાં, અને ત્યાં બતાવવું એ છે કે પૂદગળ કર્મનું કાર્ય છે એમ બતાવવું છે. અહીંયા કહે છે કે આ 13 કર્તાઓ પૂદગળ કર્મને કરે તો કરે, જીવને એમાં કાંઈ નથી. જીવ તો શુદ્ધ ચિદાનંદમય ભગવાન છે. એટલે ત્યાં જે બતાવવું છે ત્યાં પણ મૂળ વાત તો એ જ કહેવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનને બદલે જયસેન આચાર્યની જે ટીકા છે એની અંદર એમણે બતાવવું તો એ છે કે પૂદગળ કર્મનું કાર્ય છે એમ જ બતાવવું તો છે, પણ ત્યાં એ વાત એ રીતે મૂકી છે એટલે કેટલાકને એમ લાગે કે આ જીવનું કાર્ય છે. ઉપચાર કરી દે કે આ જીવ કર્મ બાંધે છે. એટલે ગુરુદેવ અહીંયાની સ્પષ્ટતા કરી છે કે એમ કહીને તે પૂદગળ કર્મનું કાર્ય છે એમ બતાવવું છે, અને અહીંયા કહે છે કે આ 13 કર્તાઓ પૂદગળ કર્મને કરે તો કરે, એમાં જીવને શું છે? જીવને કાંઈ નથી, જીવ તો શુદ્ધ છે, આનંદમય છે. 68મી ગાથામાં આવી ગયું કે જે જવપૂર્વક જે જવ થાય, આપણે એની વાત કરી, એટલે જવપૂર્વક જવ થાય છે એ રીતે એ ન્યાયે પેલા પૂતગળ મોહની કર્મની પ્રકૃતિ છે એનો ઉદય થતા થાય છે, એટલે એ જડ છે, તો એ પરિણામ પણ જડ જ છે, એ જીવના નથી, એ જીવ નથી, એ ચેતન નથી, એ વાત આવી. એટલે આ જડ કર્મ જે બંધાય છે એના કરતા તરીકે એ જડ જ હોય, જીવ તો હોય જ નહીં, ચેતન હોય નહીં, એ સિદ્ધાંતને આપણે અહીંયા લઈએ તો બરાબર બેસે છે કે બરાબર છે. જડના કરતા એ જડ કોણ? જડ તેર ગુણસ્થાન, તેર ગુણસ્થાન અચેતન જડ છે. અને આમ પણ કોઈ પણ દ્રવ્યનું કરતા એ જ હોય, બીજું દ્રવ્ય આવીને એનું કરતા થાય નહીં. આ તો સિદ્ધાંત છે, બીજું દ્રવ્ય નિમિત્ત તરીકે હોય પણ એનું કરતા હોય નહીં, ઉપાદાન કારણ એનું હોતું નથી. એટલે અહીંયા એ સિદ્ધાંત પણ બરાબર બેસે છે કે જડના કામ કોણ કરે? જડ કરે. તો આ જડ જ છે. કોણ? તેરે તેર ગુણસ્થાન જડ છે, અચેતન છે. આગળ અહીંયા બીજી વાત લીધી છે. થોડીક વધારે સ્પષ્ટતા કરવા માટે ગુરુદેવે બીજે જે વાત આપી છે એનો અહીંયા વિરોધ કઈ રીતે નથી આવતો એ સમજાવવા માટે બીજી બધી વાત લીધી છે, આપણે એ પણ લઈએ છીએ. એ પહેલા અહીંયા કહે છે કે આચાર્ય કહે છે કે હે જ્ઞાનના ઈચ્છુક પુરુષ તું સાંભળ, જેને જ્ઞાનની જ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે એવા પુરુષ, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન જેને કરવું છે એને સંબોધીને કહે છે કે તું સાંભળ કે એકલા દ્રવ્ય સ્વભાવથી જોતા તું ચૈતન્ય મૂર્તિ જ્ઞાનનો પુંજ, આનંદ રસનો કંદ. તું દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો ચૈતન્ય મૂર્તિ છો, જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્મા છો. એમાં આ મિથ્યાત્વ આદિ તીર ગુણસ્થાનો ક્યાં છે? એટલે કે નથી બતાવવું એ છે. એ મિથ્યાત્વ આદિ ગુણસ્થાનો ખરેખર આત્મામાં નથી. શુદ્ધ આત્માનું સ્વરૂપ જયારે આપણે વિચારતા હોઈએ તો એમાં આ તેર ગુણસ્થાન પણ હોય નહીં. જેને સ્વરૂપમાં જવું છે એને આ ગુણસ્થાનના વિકલ્પ છે એ રોકાવાનું સ્થાન છે, એ અટકવાનું સ્થાન છે. ગુણસ્થાનનો અભ્યાસ કરી અને પછી ગુણસ્થાનના વિકલ્પમાં જો રહ્યો છે તો સ્વરૂપમાં જઈ નહીં શકે. એટલા માટે આચાર્ય ભગવાન એમ કહે છે કે એ ગુણસ્થાન આત્મામાં નથી. તું દ્રવ્ય સ્વભાવથી વિચાર કર, દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કર, પર્યાયની વાતને એક બાજુ મૂકી દે અને તારા જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો, શુદ્ધ નયનો વિષય તું ભગવાન આત્મા જે છે એનો વિચાર કરીશ તો તારામાં જ્ઞાન છે, ગુણસ્થાન નથી, ગુણસ્થાન બિલકુલ નથી. આ વાત બિલકુલ બહુ સરસ રીતે સમજાય એવી છે. ગુણસ્થાન આત્મામાં હોય નહીં. આત્મામાં ગુણસ્થાન હોય તો પછી આત્મામાં એવો ગુણ હોવો જોઈએ કે જેને કારણે ગુણસ્થાન હોય, અને જો ગુણ હોય તો ગુણનો નાશ ન થાય, ગુણ કાયમ રહે તેને ગુણ કહીએ, અને કાયમ રહે તો પછી ગુણસ્થાન પણ કાયમ થયા કરે. સિદ્ધ ભગવાનને ગુણસ્થાન હોતા નથી, પૂર્ણ દશા શુદ્ધ પ્રગટ કર્યા પછીથી ક્યાં ગુણસ્થાન છે. એટલે એ ગુણસ્થાનને આત્માથી જુદા પાડ્યા છે. જો કરતા કર્મ ભાવ, કરતા કર્મ અધિકારની સૂક્ષ્મતા જુઓ, ક્યાં સુધી આપણને લઈ જાય છે કે આત્માને આ પણ કરતા પણ નથી. ગુણસ્થાનનું સ્થાન આત્મામાં નથી, ગુણસ્થાન આત્મામાં નથી, ગુણસ્થાન આત્માને હોય નહીં. બહુ સૂક્ષ્મતા આપી છે. એટલે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું લક્ષમાં લેવું છે એને તો આ વિચાર કરવો જ રહ્યો કે ગુણસ્થાન શું છે અને ગુણસ્થાનથી શું થાય છે. કર્મ બંધ થાય છે તો એમાં ગુણસ્થાન છે એને કરતા કયા? જીવ કરતા નથી. અને ગુણસ્થાનો છે તે જીવ નથી, જીવની જાતના નથી, આત્માની જાતના નથી, કેમ કે એ તો બધા પૂતગલ કર્મનો વિપાક છે, આત્માનો વિપાક નથી, આત્માનો પાક નથી. પૂતગલ કર્મનો વિપાક છે, પૂતગલના ફળ છે, ચેતનનું ફળ નથી. જો અશુદ્ધ નિશ્ચય નહીંથી જે જીવની પર્યાય છે તેને વ્યવહાર ગણીને અહીં પૂતગલ કર્મનો વિપાક કહ્યો છે. અશુદ્ધ નિશ્ચય નહીં એટલે વ્યવહાર, અને વ્યવહાર ગણી અને એને પૂતગલ કર્મનો વિપાક કહ્યો છે, કેમ કે આત્મામાં નથી અને પૂતગલ કર્મનો ઉદય આવે છે એને કારણે થાય છે, એટલે એને પૂતગલ કર્મનો વિપાક કહ્યો. આમ કહીને આચાર્યદેવ ગુણસ્થાન પર્યાયનું લક્ષ્ય છોડાવીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરાવે છે. કહે છે કે તે કરતાઓ થોડો વખત કર્મબંધનના કરતા થાવ તો થાવ, આ તેર ગુણસ્થાન છે એ તેર ને કરતા કયા કે તે તેર કરતાઓ થોડો વખત, થોડો વખત એટલા માટે કે આ કઈ શાશ્વત તો રહેવાનું નથી, કાયમ તો વસ્તુ રહેતી નથી, એટલે તે કરતાઓ થોડો વખત કર્મબંધનના કરતા થાવ તો થાવ. એમાં મારે શું છે, હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક નાયક નાયક, એમાં તો કોઈ ફેર પડતો નથી, એમાંથી એક ગુણ ઓછો થતો નથી, એક ગુણ વધતો નથી, એમાં કોઈ બદલાવ આવતો નથી, એ તો ધ્રુવ એવો ને એવો રહે છે. એટલે કે એ કર્મબંધનના જડ કર્મના કરતા થાવ તો થાવ. પણ ભગવાન આત્મા કેવો છે કે છે કે તું તો શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મ દ્રવ્યનું લક્ષ્ય કર અને તેમાં જ રમણ કર, કેમ કે તારો એ સ્વભાવ છે, ગુણસ્થાન એ કઈ તારો સ્વભાવ નથી, એટલે તું તો શુદ્ધ છો તો શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મ સ્વરૂપ છે, તારું શુદ્ધ દ્રવ્ય છે, એનું લક્ષ્ય કર અને એમાં જ રમણ કર, એમાં જ તું રાચી રહે, એમાં જ લીનતા કર, એમાં જ સ્થિરતા કર, અને તેથી તને સર્વ કર્મ બંધન મટી જશે. આચાર્ય દેવે અદભુત વાત કરી છે, આખો મોક્ષ માર્ગ કહી દીધો. ગુરુદેવની આ વિશિષ્ટતા છે, કોઈ પણ વાતમાં આખો મોક્ષ માર્ગ કહી દે છે, ગમે તે ગાથા ચાલતી હોય એમાંથી આખો મોક્ષ માર્ગ બતાવે છે. દરેક પ્રવચન ગુરુદેવનું પૂર્ણ પ્રવચન છે, કોઈ પણ પ્રવચન અધૂરું પ્રવચન નથી કે હજી બાકી કંઈ રહી ગયું એવું હતું જ નથી. આખું પ્રવચન એક સાંભળીએ તો એમાં મોક્ષ માર્ગની વાત અને શું કરવું એ વાત તો આવે જ છે. એક બીજી અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે એ પણ આપણે લઈએ. જો પ્રવચન સારની અહીંયા વાત લીધી છે કે પ્રવચન સારની 189મી ગાથામાં નિશ્ચયથી રાગ અને પુણ્ય પાપના પરિણામનો કરતા જીવ છે એમ કહ્યું છે. શું કહ્યું છે? રાગ અને પુણ્ય પાપના પરિણામનો કરતા જીવ છે એ પ્રવચન સારની 189મી ગાથામાં કહ્યું છે. ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે, દ્રવ્યમાં છે એમ નથી કહ્યું. વિકારી ભાવ જીવની પર્યાયમાં છે, દ્રવ્યમાં છે એમ નથી કહ્યું ત્યાં પ્રવચન સારમાં. ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે કે જીવની પર્યાયમાં વિકારી ભાવ પણ હોય. કોઈ આ સમયસાર આદિનો અભ્યાસ કરી અને સ્વચ્છંદે ચડી જાય કે હું તો શુદ્ધ છું, મારું તો સ્વરૂપ શુદ્ધ છે, તો શું થાય? એટલે પર્યાયનું ત્યાં લક્ષ્ય કરાવે છે કે પર્યાયમાં હજી તારે આ છે, તને પર્યાયમાં રાગ પડ્યો છે, તારે પર્યાયમાં શુભ ભાવ પણ છે, તને પર્યાયમાં અશુભ ભાવ પણ થાય છે. એટલે શાસ્ત્રમાં તો બધા પ્રકારે વાત આવે, એટલે ત્યાં એ પર્યાય બતાવી છે કે વિકારી ભાવ એ જીવની પર્યાયમાં છે, એ કઈ બહારમાં નથી. ત્યાં એમ કરી એને લક્ષ્ય ક્યાં કરાવ્યું છે? પર્યાય તરફ કરાવ્યું છે. અને પર્યાય તરફ લક્ષ્ય શા માટે કરાવ્યું છે? કે ત્યાં બતાવવું છે કે ભાઈ તારી પર્યાયમાં આ છે, એટલે હજી તારી મલિનતા છે ને તારે પુરુષાર્થ કરી અને તારે એ મલિનતાને દૂર કરવાની છે. એટલે ત્યાં તો ધર્મ તરફ લઈ જવાની વાત છે, જેને ધર્મ તરફ લઈ જવાનો છે, જેને સ્વચ્છંદતા ટાળવી છે એને એને પર્યાયનું જાણવાની અપેક્ષાએ લક્ષ્ય કરવું જોઈએ. જાણેલો એને પ્રયોજનવાન છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એટલે પર્યાયને છે જ નહીં એમ નહીં, ગૌણ કરી અને આપણને દ્રવ્યનું લક્ષ્ય કરાવે કે જે આપણો દ્રષ્ટિનો વિષય છે. અને પર્યાય જ્યારે બતાવે છે ત્યારે માત્ર એટલું જ છે કે જાણવા માટે કહે છે, બીજું કોઈ આશય નથી કે આટલી હજી અશુદ્ધિ પડી છે. જે 12મી ગાથામાં વાત કરીએ, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે કે હજી આટલી અશુદ્ધિ છે, એનો સ્વીકાર કરી અને એમાં કંઈ રહેવાનું નથી, માત્ર એનું જ્ઞાન કરવાનું છે કે હજી આટલી અશુદ્ધિ છે તો હજી એ દૂર કરી અને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની, બસ એનું પ્રયોજન એટલું જ છે. એટલે એ વાત અહીંયા કરી છે કે ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે. રાગની પર્યાયમાં પોતાનું ઊંધું બળ છે એમ ત્યાં દર્શાવવાનું પ્રયોજન છે. ઊંધું બળ એટલે પોતાનો વિભાવ છે, પોતાનું બળ તો પોતાના સ્વભાવ ભાવ તરફ ઉલસવું જોઈએ, પોતાનો વીર્ય એ તરફ ઉલસવું જોઈએ, એને બદલે એ પરનું લક્ષ્ય કરી અને વિકારી ભાવ વિભાવ ભાવે છે તો એનો ઊંધો પુરુષાર્થ છે, એ ઊંધું બળ લગાવી રહ્યો છે, બહારમાં બળ વાપરી રહ્યો છે, અનાદિનો આજ એમ જ કરી રહ્યો છે. જ્યાં બળ કરવાનું છે, જ્યાં જોર લગાવવાનું છે ત્યાં લગાવતો નથી, અને જ્યાં એ નથી લગાવવાનું ત્યાં લગાવી રહ્યો છે. પોતાનું વીર્ય એવું છે, એવું ઉલશે કે એ જેવી એકાગ્રતા કરવા ધારે એવી કરી શકે એવો છે, પણ એવી એકાગ્રતા સ્વરૂપમાં કરવાને બદલે બહારમાં બધે એકાગ્રતાઓ કર્યા કરે છે અને એમ ઊંધું બળ લગાવે છે. આ કેવી સુંદર વાત કરી છે. રાગની પર્યાયમાં પોતાનું ઊંધું બળ છે એમ ત્યાં દર્શાવવાનું પ્રયોજન છે કે ભાઈ તને વિકારી ભાવ છે તો એ તારી રાગની પર્યાયમાં એ લાગેલું તારું બળ એ ઊંધું છે, એ દર્શાવવાનું પ્રયોજન છે. અહીં સદા એક સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપની જ પરમાત્માનું લક્ષ કરાવવું છે. અહીંયા પર્યાયનું લક્ષ નથી કરાવવું, અહીંયા તમને આત્મા તરફ હવે લઈ જવા છે. કેમ કે તમે પર્યાયનું લક્ષ પહેલા કર્યું, તમે નક્કી કર્યું કે હવે મારે સ્વરૂપમાં જવું છે, મારે પુરુષાર્થ કરવો છે, એટલે હવે તમને સ્વરૂપનું લક્ષ કરાવવું છે, એટલે દ્રવ્યનું લક્ષ કરાવવું છે, એટલે જેવું દ્રવ્ય છે એ બતાવવું છે. પર્યાયનું લક્ષ શા માટે કરાવ્યું કે પર્યાયનું લક્ષ કરવાથી ખ્યાલ આવે છે કે આટલું હજી મારે કરવાનું બાકી છે, મારી આટલી મલિનતા છે. સ્વચ્છંદે ચડી ગયો હતો તું, તને જ્ઞાનનો મદ ચડી ગયો હતો, કે જ્ઞાનના મદમાંથી તને નીચે ઉતાર્યો કે ભાઈ હજી તું ધીમો પડ, એ તો તે માત્ર જાણ્યું છે, હજી તારી પર્યાય તો મલિન છે, તને હજી તો શુભાશુભ ભાવ આવે છે, તું સ્વરૂપમાં હજી સ્થિર નથી થયો, સ્વરૂપ તો આવું છે. એમ કરીને ત્યાં તો એટલું જ દર્શાવ્યું કે તારી મલિનતા છે ને તારે પુરુષાર્થની જરૂર છે એ કર્યું. પણ હવે પુરુષાર્થ જ બતાવવો છે કે હવે પુરુષાર્થ શું કરવો, ત્યારે તો લક્ષ આત્માનું જ કરાવવું હોય તો કેવા આત્માનું કરાવે, તો શુદ્ધ આત્માનું. એટલે અહીંયા એવો શુદ્ધ આત્મા કે જેમાં પર્યાય પણ નથી, એવા શુદ્ધ આત્માનું લક્ષ કરાવવું છે, એટલે એમાં ગુણસ્થાન પણ નથી, એમ કહી દીધું. એમાં ગુણસ્થાન પણ નથી, કેમ કે ભગવાન આત્મા તો અખંડ છે, એક સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ એવો છે, અને એવા નિજ પરમાત્માનું લક્ષ અહીંયા કરાવવું છે. એટલે અહીંયા વાત કરી કે ગુણસ્થાનથી ભિન્ન જુદો શુદ્ધ ચિદાનંદમય પરમ પારિણામિક ભાવરૂપ આત્મદ્રવ્ય એવું તારું સ્વરૂપ છે, અને એનું તું લક્ષ કર, એવું લક્ષ કરાવવું છે. તેથી કહે છે કે ગુણસ્થાન છે તે પૂદગલ કર્મના વિપાકરૂપ અચેતન છે, જડ છે, અને એ એવા જડ કર્મના કરતા છે, તેને શુદ્ધ ચૈતન્યમય આત્મા કેવી રીતે કરે ન કરે, અને તો પછી આત્મા પૂદગલ કર્મને કેવી રીતે કરે ન કરે. શિષ્યને પહેલા આશંકા થઈ હતી કે પૂદગલ કર્મનો કરતા આત્મા નથી તો કોણ છે, એવો પ્રશ્ન હતો 63માં શ્લોકમાં એ વાત આવી, 63માં કલશમાં આવી તો કોણ છે, અને પછી એના ઉત્તર રૂપે આ ગાથાઓમાં વાત કરી કે મિથ્યાત્વ આદિ ચાર કહેવામાં આવ્યા, અને પછી એનો વધારે વિસ્તાર કરી અને ભેદ પાડીને 13 ગુણસ્થાનો કે જે પૂદગલ કર્મનો વિપાક છે અને અચેતન છે તેવો જ નવા કર્મ બંધનને કરે છે, એ એના કરતા છે. પૂદગલ કર્મના કરતા આ 13 ગુણસ્થાન છે એ છે. અને વળી આચાર્ય દેવ પ્રેરણા કરે છે કે તેઓ થોડો કાળ કર્મને કરે તો ભલે કરે. જો અહીંયા એક વાત કહેવી છે કે એ કરે તો ભલે કરે, એટલે આચાર્ય ભગવાન એમ કેમ કહ્યું હશે, કેમ કે એમને ખાતરી છે કે એ પેલું ટકવાનું નથી, એ કઈ શાશ્વત કરી શકવાનું નથી. કર્મબંધન જળ કર્મને બાંધવાનું કામ આજે કરે છે એના કારણે બારમાં થાય છે, એથી કરીને કઈ એમ જ થવાનું છે એમ છે જ નહીં. પોતે પોતાના સ્વરૂપમાં ઉતરી જાય છે ત્યાર પછીથી એનો ભાવ જે નિમિત્ત થતો હતો એ પણ થવાનું નથી, પછી એની નજીકમાં ક્યાં કર્મ બંધાવવાના છે. જળ કર્મ એની સમીપમાં તો બંધાવવાના જ નથી. જળ કર્મ કારણે રજકણો બંધાશે, પણ બીજાની સમીપમાં, બીજા જીવની સમીપમાં જે રાગ દ્વેષના ભાવે પરિણમે છે, એના રાગ દ્વેષના ભાવ છે એ નિમિત્ત થશે, એટલે એની સમીપમાં બંધાશે. કારણે રજકણો જગતમાં આટલા છે, એનો સ્વભાવ બંધાવવું છૂટવું છે તો થયા જ કરે છે, પણ કોની સમીપમાં થાય છે, જેની સમીપમાં થાય છે એને ત્યાંથી નિમિત્ત કારણ મળે છે, તો કે રાગનો ભાવ હતો એ નિમિત્ત કારણ થયું, છતાં એ જીવ એને બાંધતો નથી, એને કરતો નથી. આ જીવ પોતાના સ્વરૂપનું લક્ષ કરશે એટલે પેલું નિમિત્ત કારણ પણ રહેશે નહીં, એટલે એની સમીપમાં બંધાવાના નથી એટલે નિમિત્ત કારણ પણ નથી. અંદરમાં ગયો એટલે પેલું નિમિત્ત કારણ રાગદ્વેષનું તો ગયું, નાગદેશનું કારણ નથી, અને ખરેખર તો શું છે કે એની સમીપમાં હવે કર્મ બંધાવા નથી, તો એવી જ દશા થાય એવો નિમિત્ત નૈમિત સંબંધ છે કે એને નિમિત્ત પણ મળે નહીં. નાની પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા લીનતા કરે ત્યારે કર્મ કેમ નથી બંધાતા, ત્યાં જડ કર્મ કેમ એમને નથી બંધાતા? તો કે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે એમને રાગદ્વેષનું નિમિત્ત પણ મળતું નથી બંધાવવા માટે, અને જડ કર્મ જે છે કારણ રજકણો એ ત્યાં નથી બંધાતા. તો નથી બંધાતા, બંધાવવું ન બંધાવવું એ જડ કર્મનું કાર્ય છે, એમાં કંઈ આત્મા કંઈ કરે છે એમ નથી. એટલી સ્વતંત્રતા બતાવી છે. કેમ કે એવી સ્વતંત્રતા ન બતાવવામાં આવે તો શું થાય? બીજી રીતે વિચાર કરીએ તો એવી સ્વતંત્રતા ન બતાવવામાં આવે અને જીવને એમ કહીએ કે જીવ છે કર્મને બાંધે છે, તો જ્યાં જ્યાં કર્મ બંધાય ત્યાં જીવ હોવો જોઈએ. જીવ તો પછી ક્યારે પોતાનું કાર્ય કરશે? એટલે જીવને કરતા નથી કહ્યું, એના ભાવ જે છે એને કયા છે. આ અગાઉ ગાથામાં પણ આપણે વાત આવી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે વળી આચાર્ય દેવ પ્રેરણા કરે છે કે તેઓ થોડા કાળ કર્મને કરે તો ભલે કરે, તેથી શુદ્ધ જીવને શુદ્ધ આત્માને કાંઈ નથી. મતલબ કે તું શુદ્ધ જીવદ્રવ્યનું લક્ષ કર, તેથી તને વિતરાગ પરિણતિ પ્રગટ થશે અને અલ્પકાળમાં સર્વ કર્મથી મુક્ત થઈ જઈશ. જે પૂર્ણ છે એવો ભગવાન આત્મા, જે ચેતન છે એ ભગવાન આત્મા આવા જડ કર્મનો કરતા કેમ થાય? એ નથી થતો, એ જડ કર્મનો કરતા નથી થતો. અહીંયા આગળ કહે છે કે ભગવાન આત્મા પરિપૂર્ણ ચિદાન ચિદઘન સ્વરૂપ વસ્તુ છે, તે વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહીં. વ્યાપે ક્યારે? જીવ વ્યાપે છે માં, પરદ્રવ્યમાં જીવ વ્યાપે ન વ્યાપે, સ્વદ્રવ્યમાં એનું વ્યાપવું થાય, પરદ્રવ્યમાં વ્યાપવું થાય નહીં. એટલે વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહીં. હવે ગુણસ્થાનને કરવા સંબંધીની વાત અહીંયા કરી કે જીવ ગુણસ્થાનને કરે છે. પેલી તો વાત એ હતી કે જળ કર્મને કરવાની વાત હતી, તો અહીંયા આ બીજી વાત આવે છે કે ગુણસ્થાનને પણ જીવ ન કરે એમ, કેમ કે એમાં વ્યાપતો નથી. એટલી ગાથામાંથી જે ગુરુદેવે આખી વાત આપણને આપી છે, ભગવાન આત્મા પરિપૂર્ણ ચિદ્ઘન સ્વરૂપ વસ્તુ છે, પૂર્ણ છે, અને એ પછી પૂર્ણ સ્વરૂપે રહ્યો છે, એ કંઈ પરમા ક્યાંય વ્યાપવા જતો નથી. એટલે એ વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહીં. તો પછી નવા કર્મ જે બંધાય તેને દ્રવ્ય સ્વભાવ કરે એ વાત તો રહેતી જ નથી. જ્યારે ગુણસ્થાનને પણ કરતો નથી તો પછી કર્મને બાંધે એ વાત તો રહી જ નહીં. આ પરથી કોઈ એમ માને કે વિકાર થાય છે, વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે, તો તે બરાબર નથી. આ બીજી વાત છે. જીવને વિકાર કેમ થાય છે? હવે એ વાત સમજાવે છે. કર્મ બંધાય છે એમાં વિકાર છે, એને નિમિત્ત કારણ કહ્યું. તો અહીંયા એમ કહેવું છે કે વિકાર થાય છે તો એ કર્મને લઈને થાય છે ને, એમ કર્મ ઉદયમાં આવે એટલે વિકાર થાય ને જીવને. જો કર્મ ઉદયમાં આવે ને જીવને વિકાર થતો હોય તો કોઈ જીવ સિદ્ધ થાય નહીં. આ તો બહુ મોટી ભૂલ મોટા પંડિતોને હતી. ઘણા વર્ષો પહેલા જયારે ગુરુદેવે આ વાત નહોતી કરી ત્યારે તો બધાને એમ જ હતું કે આ કર્મ છે એટલે બધું થાય છે, કર્મને ભગવાન બનાવીને બેસી ગયા હતા. આ ગુરુદેવ આ વાત લાવ્યા કે ભાઈ કર્મને લઈને નથી થતું, તારી નબળાઈ છે, તારા પુરુષાર્થમાં કંઈક નબળાઈ છે એટલે થાય છે. વિકાર થવામાં કોઈ કર્મ તને વિકાર કરાવતું નથી, એ કંઈક કમ્પેલ કરતું નથી. સંયોગો આવ્યા માટે વિકાર કરવો એવું કોણે કહ્યું? સંયોગો આવે ને જાય, બદલાયા કરે. સંયોગો જોયા કરો ને, સિનેમાના પડદા ઉપર આપણે જોઈએ છીએ, આવે છે ને જાય છે, જોઈએ છીએ, પણ આપણે કંઈ કરતા નથી એમાં. એમ આ સંયોગો આવે છે ને જાય છે, એને દ્રષ્ટાભાવે જોવાની ટેવ પાડવી જોઈએ. થાય છે તો થાય છે, એથી કરીને એના મય થઈ જઈએ અને વિકાર કરી દઈએ તો જીવ નિર્માલ્ય થઈ ગયો. એને વિકાર કરવો પડે, કર્મ કરાવે તો નિર્માલ્ય થઈ ગયો. અને બીજી રીતે કહીએ તો જો એના મય થતો હોય તો જીવ પોતે પ્રમાદને કારણે થાય છે, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે થાય છે, એટલે વિકાર થાય છે. વિકાર કંઈ કર્મ કરાવે છે? કોઈ કરાવતું નથી, કોણ કરાવે વિકાર? પૂર્વનો ગમે તેવો ઉદય વર્તતો હોય તો શું થઈ ગયું? ભલે ને વર્તે, વર્તમાન તમારો છે. આ વાતને પકડવાની છે. મોટાભાગના જીવને તકલીફ આ જ પડે છે કે પૂર્વનું ફળ શું ચાલી રહ્યું છે અને પોતે શું કરી રહ્યો છે, એ બેને મિક્સઅપ એવા કરી દીધા છે કે ગૂંચવાઈ જાય છે. એને એમ છે કે હું કંઈક કરું છું ને એટલે થાય છે, એ બુદ્ધિ જતી નથી. પેલું ઉદયમાં આવ્યું છે તો સંયોગો આવ્યા છે, ને સંયોગો આવ્યા છે તો આવ્યા છે, જે થાય છે તે થાય છે, જોયા કર ને. તો એ તો થવાના છે, તું નહીં જુએ તો એ થવાના છે, જોયા કરીશ તો પણ થવાના છે, અંદર ઓતપ્રોત સહિત તો પણ એ તો થવાના છે. જે સંયોગો છે તો સંયોગો થવાના જ છે. એટલે એ સંયોગો વિકાર કરાવતા નથી, કર્મને લઈને વિકાર થતો નથી. કોઈ એમ માને કે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે તો તે બરાબર નથી. વિકાર તો જીવમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થાય છે, એ સમયની એવી યોગ્યતા છે. ઉપાદાન અશુદ્ધ કહેવું, અશુદ્ધ જ કહેવું પડે, કેમ કે વિકાર થાય ને ઉપાદાન શુદ્ધ હોય તો ક્યાંથી બને? શુદ્ધ ઉપાદાન હોય તો સ્વભાવમાં હોય, શુદ્ધ ઉપાદાન હોય એમાં તો વિકારી ભાવ થાય જ નહીં, પોતાના સ્વભાવ ભાવ હોય. એટલે વિકાર થાય છે એનો અર્થ જ છે કે ઉપાદાન એ વખતે અશુદ્ધ છે. તો એ ઉપાદાન ત્રિકાળ છે? ના, એ ઉપાદાન ક્ષણિક છે, એ યોગ્યતા રૂપ છે, એવી એ વખતની યોગ્યતા છે. એ કોઈ ગુણને કારણે નથી કે અશુદ્ધ ઉપાદાન એ વખતે કહ્યું, તો એ કોઈ ગુણને કારણે, આત્માના ગુણને કારણે નથી, પણ એ સમયની એવી યોગ્યતા છે. અને એ યોગ્યતા છે તો એ થાય છે, અને થયું તો થયું, પછી વાત પૂરી થઈ. એ સમયે પર્યાય થઈ ગઈ તો થઈ ગઈ, અશુભ ભાવ આવ્યો એ સમયની એ પર્યાય, પછી પૂરો થઈ ગયો એ બીજી પર્યાયમાં અશુભ ભાવ નથી, શુભ ભાવ પણ હોય, બદલાવ તો થાય છે ને. અને જાગૃતિ કરે તો પાછો પોતાના શુદ્ધ ભાવમાં પણ જાય. એટલે મહત્વ કેટલું આપવાનું એને? વિકારી ભાવ છે એને મહત્વ કેટલું અપાય? જે ક્ષણિક વસ્તુ છે, જે એક સમય માટે આવ્યો છે કે પાંચ સમય માટે આવ્યો છે, એનું મહત્વ કેટલું હોય? જે ચાલ્યો ગયો અને એને કારણે એ ભાવ જે નિમિત્ત થયો અને એને કારણે જળ કર્મ બંધાયા, તો એ જળ કર્મ જે છે એનું પરિણમન એના કારણે જે થાય છે તે થાય છે. તો એ ભાવને મહત્વ આપીએ અને એ ભાવ મારું અકલ્યાણ કરે, મારામાં બગાડ કરે, મારા સ્વરૂપની અંદર કંઈક કરી નાખે, એ વાત બરાબર નથી. જે ચાલ્યું ગયું એ ક્યાંથી બગાડ કરે? જે પોતે કાયમ રહી નથી શકતું એ આ કાયમ રહેવાવાળા આત્માનમાં શું નુકસાન પહોંચાડે? એનું તો ઠેકાણું નથી, એને તો જે આધાર નથી ટકવાનો. વિભાવ ભાવને નો વિચાર આપણે બીજી રીતે કરીએ તો વિભાવ ભાવને ટકવા માટેનું કંઈ કારણ છે? નથી. અને સ્વભાવ ભાવને ટકવા માટેનું મોટામાં મોટું કારણ પોતાનું સ્વરૂપ છે, પોતાનો એવા ગુણ છે, એટલે એ તો ટકી રહે. પણ વિભાવ ભાવને કોઈ આધાર નથી, એ આધાર વિનાની વસ્તુ છે, એટલે ટકવાનો તો છે જ નહીં. એટલે આના ઉપરથી આપણને વિશ્વાસ આવે કે ના, ભલે રે અત્યારે વિભાવ થાય છે પણ એમાં મારો પ્રમાદ વર્તે છે, બાકી વિભાવ કંઈ જોર કરીને મને કંઈ પાડી નાખશે એમ તો બનવાનું નથી. હું અટક્યો છું તો મારા પુરુષાર્થની નબળાઈને કારણે અટક્યો છું, બીજાને કારણે નથી અટક્યો. અને એને લીધે થઈને અંદરમાંથી જોર આવે છે અને પુરુષાર્થ ઉપડે છે કે શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છું, ભગવાનના જ્ઞાનમાં આવ્યો છું, અને આ વિભાવ ભાવ જે છે એ તો એ સમયની એવી યોગ્યતા છે, એ વખતનું ઉપાદાન અશુદ્ધ કહેવાયું પણ એ કંઈક ત્રિકાળ અશુદ્ધ થી નથી અને મને ક્યાંય નુકસાન નથી. એટલે અંદરમાંથી જોર આવે છે કે આ તો હું તો એવો ને એવો જ છું. આ જે જોર આવે છે આ વીર્ય ઉલસે છે અને એનો પુરુષાર્થ એને સમ્યક દર્શન તરફ લઈ જાય. હું છું ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છું, તો જ્ઞાયક છું, મને કઈ નડતું નથી. એ વિભાવ આવ્યા થઈ ગઈ, વાત પતી ગઈ, એને લીધે થઈને કર્મ બંધાય, વાત બરાબર છે. પણ અત્યારે હજી હું ભગવાન આત્મા છું તો છું અને સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે ને કે મોહની કર્મ અનાદિનું હોય તો એક સમયમાં જાય, પલટી જાય, આખું જાય, આખી વસ્તુ બદલાઈ જાય, આ મંદિરમાં જાય ને વાત પલટી જાય. જે શુભભાવની પર્યાય અંદરમાં લઈ જઈ જતી વખતે જે હતી શુભભાવની પર્યાય, જે શુભ વિકલ્પ હતો, હું જ્ઞાયક છું જ્ઞાયક છું, એ પણ પર્યાય પછી ગઈ, એ પર્યાય પણ નથી. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ને અનુભવે છે ત્યારે તો બીજી પર્યાય છે, એ તો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા વાળી પર્યાય છે, પેલી પર્યાય ક્યાં રહી? એટલે કોઈનું જોર ચાલતું નથી, પોતે બરાબર છે તો બધું બરાબર છે. એટલે બેનશ્રીબેને કહ્યું કે પોતાને લગ્ની લાગવી જોઈએ, અંદરમાંથી જોર ઉપડવું જોઈએ, કહ્યું છે ને એવા શબ્દો વાપર્યા છે, તો બધું થાય એમ કે તો થાય સમય દર્શન. આવી વાત છે, બહુ સરસ વાત છે. અહીંયા ગુરુદેવ એ વાતને લીધી કે વિકાર તો જીવમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થાય છે, શુદ્ધ જીવ દ્રવ્યમાં વિકાર નથી, અને વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ એનામાં શક્તિ કે ગુણ નથી. અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી જીવમાં વિકાર પોતાથી ઉત્પન્ન થાય છે અને ત્યારે ત્યારે પૂતગલ કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. જો અહીંયા અહીંયા બીજી વાત છે, ગુચવાસો નહીં પ્રભુ, પૂતગલ કર્મનો ઉદય છે એનું નિમિત્ત પામીને વિકાર થાય એટલે નિમિત્ત તરીકે એને કહ્યું. પૂતગલ કર્મનો ઉદય છે, સંયોગો આવ્યા છે એટલે એ સંયોગો નિમિત્ત કારણ છે, પણ વિકાર થયો એ તો જીવમાં જે થયો એ તો એની પોતાની નબળાઈથી થયો છે, એટલે નિમિત્ત તરીકે પૂતગલ કર્મના ઉદયને લીધો. અહીંયા બીજી વાત એટલે જે એક કર્મ બંધાવવાની એના કરતાની વાત કરી હતી અને એના નિમિત્તની વાત કરી હતી, તો અહીંયા સાથે સાથે આ વાત પણ લઈ લીધી, બીજી વાત પણ કરી લીધી. આત્મામાં પણ શું થાય છે, એ પૂતગળ કર્મનું ઉદય બીજું શું કરે છે, તો કે એ નિમિત્ત થાય છે. સેવા નિમિત્ત થાય છે કે જીવને જો એવા રાગ દ્વેષના ભાવ કરવા છે તો નિમિત્ત છે, નથી કરવા તો નથી. નિમિત્ત ધર્માસ્તિકાયવત વર્તે, બરાબર, સિદ્ધાંત પ્રમાણે ધર્માસ્તિકાય શું કરે છે કે જીવ કે પૂતગળને ગતિ કરવી છે તો કરવા દે છે અને નથી કરવી તો કમ્પેલ નથી કરતું, ધક્કો નથી મારતું. એવી જ રીતે આ વિકારી ભાવ જીવને કરવા છે તો પછી આ જે કર્મનો ઉદય આવ્યો છે એ એમાં નિમિત્ત, પૂતગળ કર્મનો ઉદય એમાં નિમિત્ત, પણ નથી કરવા તો પછી નિમિત્ત પણ થતું નથી. એને શુદ્ધ ભાવમાં જવું છે તો નિમિત્ત પણ થતું નથી. ગુરુદેવે બહુ બહુ સ્પષ્ટતા આ કરી છે. આ સ્પષ્ટતા જે આવી એ તો મોટા મોટા પંડિતોને પણ ખબર નથી. જીવ પોતે પોતાના એ વખતના એવી યોગ્યતા છે અને એ વખતે એનો પ્રમાદ છે એટલે એ પોતે વિકાર કરે છે, કર્મ વિકાર નથી કરાવતો. આ વાત તો બહુ મોટી ચહલપહલ મચાવી દીધી, બહુ મોટી વાત. ઘણા વર્ષો સુધી એ વાત તો ચાલી, ઘણા પંડિતો આવ્યા, ઘણા એ સમજવા માટે ને ઘણા, અને જેમ 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 પંડિતોને આ વાત બેસતી ગઈ તેમ 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 આખો પ્રવાહ સોનગઢ તરફ વળી ગયો. એમાંની આ એક વાત છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તેને પૂતગલ કર્મનો વિપાક કહ્યો છે. અહીં દ્રવ્ય સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે. આપણી વાત ચાલે છે દ્રવ્ય સ્વભાવ કેવો, જ્યાં દ્રષ્ટિ કરવી છે એવા આત્માને જાણવો છે ને, એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્માને જાણીએ છીએ ત્યારે દ્રવ્યનો સ્વભાવ કેવો છે. અહીંયા એ દ્રવ્ય સ્વભાવની સ્થિતિ જે છે તે બતાવવી છે, કેવો છે શું છે. એટલે અહીંયા એમ કહે છે કે ભગવાન તારો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય ઘન રૂપ છે અને આ 13 ગુણસ્થાનો અચેતન સ્વભાવ છે, આમ બંને ને ભિન્ન બતાવ્યા છે. એ બેમાં વચ્ચેની ભિન્નતા સિદ્ધ કરી કે પેલું અચેતન છે અને આ ચેતન છે. વળી જડ કર્મ બંધન થાય એમાં જડ કારણ છે અને જડ કારણ જ હોય, જવથી જવ થાય, બરાબર ને, એ ન્યાયથી. એટલે જડ પૂતગળ કર્મના બંધનમાં એ જડ કારણ છે, પણ ચેતન ભગવાન આત્મા એમાં કારણ નથી. આ 13 ગુણસ્થાન જડ છે, અચેતન છે અને તેઓ એ જડ પૂતગળ કર્મના કરતા છે. એટલે અહીંયા દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવો છે, દ્રવ્ય સ્વભાવ ની દ્રષ્ટિ કરાવવી છે કેવો છે આત્મા, એટલે આ રીતે લીધું છે. અને સાથે ને સાથે પેલી વાત પણ આપણને સમજાવી છે, વિકારી ભાવ એના નિમિત્ત આ બધું એક સાથે સમજાવ્યું, કેટલું બધું સ્પષ્ટ થાય છે. આ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે. એક કોર ચૈતન્ય દળ અને એક કોર જળનું દળ, આપણે કહીએ છીએ ને કે એક બાજુ ચેતનને લે અને બીજી બાજુ જળની લે. એક બાજુ ચેતનના પરિણમનનો વિચાર કરવો, એક બાજુ ચેતનના પરિણમનનો વિચાર કરીએ, એક બાજુ ચેતન છે એનું પરિણમન આમ ચાલે છે, બીજું જળનું પરિણમન આમ ચાલે છે. અહીંયા એક કહે છે ને ગુરુદેવ કે આ દ્રષ્ટિની વાત છે, એક કોર ચૈતન્ય દળ અને એક કોર જળનું દળ, એમ બે ભાગ પાડી દીધા. બંને જુદું છે, બંનેના પરિણમન સ્વતંત્ર થાય છે. ગુરુદેવ એને માટે બહુ સરસ ઉદાહરણ આપે છે કે એક કોર રામ એટલે આત્મા અને એક કોર આખું ગામ એટલે જળભાવ. અચેતન એવા ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો, એમાં ચેતનને શું, ચેતનનું પરિણમન તો ચેતન જ છે, એમાં કંઈ થતું નથી. આ પ્રમાણે પૂતગળ કર્મને કોણ કરે છે તે આશંકાનું અહીંયા સમાધાન આ રીતે કર્યું છે. હવે એક બીજી વાત છે, બહુ સરસ વાત છે, એ પણ લઈએ આપણે. કે પેલા તર્કની વાત છે કે અહીં આ તર્ક છે કે પૂતગલમય મિથ્યાત્વ આદિને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. આપણે કઈક કાલે આની વાત કરી છે, થોડી વાત થઈ છે, આજે ફરીથી એ વાત લઈએ. આ વાતનું સમાધાન શું વાત છે પેલા વાત સમજીએ પછી સમાધાનનો વિચાર. ગઈકાલે કર્યું છે, જલ્દી બેસી જશે કે અહીંયા આ તર્ક છે કે પૂતગલમય મિથ્યાત્વને વેદતો ભોગવતો, મિથ્યાત્વને ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થાય અને પૂતગલ કર્મને કરે. જીવ પૂતગલ કર્મને કેમ કરે? એક એમ જે કહેવા વાળા છે એ શું તર્ક કરીને આપણને કહે છે કે જીવ મિથ્યાત્વને કારણે પોતે મિથ્યા દ્રષ્ટિ થાય અને મિથ્યા દ્રષ્ટિ થઈ અને પૂતગલ કર્મને કરે છે. પૂતગલમય મિથ્યાત્વને વેદતો ભોગવે મિથ્યા પૂતગલમય મિથ્યાત્વને. એમ હવે મિથ્યાત્વ જે છે એ પૂતગળમય હોય તો એને જીવ એમાં ભાવ ભાવક ભાવે ભાવક ભાવ પ્રમાણે તો ભોગવી શકે નહીં. એટલે એ મિથ્યા દ્રષ્ટિ થઈ અને પછી એ પૂતગળને કરે એ વાત બેસતી નથી. એટલે જીવનું એ કાર્ય નથી. સમજાયું છે અહીંયા કે આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. કોની વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે? કોની વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો અભાવ કહેવાય? એને મિથ્યાત્વ અને જીવ. મિથ્યાત્વ છે એની અંદર જીવ ભાવ્ય ભાવક ભાવપણે થઈને ભોગવતો નથી. તર્ક કર્યો ને કે મિથ્યાત્વ ને વેદતો ભોગવતો જીવ નથી ભોગવતો, નથી ભોગવતો, એ ભોગવી શકે નહીં. ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે એટલે એ ભોગવી શકે નહીં. એટલે આ તર્ક જે છે એવો તર્ક જે કર્યો તો અવિવેક છે, કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગળ દ્રવ્યમય મિથ્યાત્વ આદિનો ભોગતા પણ નથી, એને ભોગવતો નથી, તો પછી પૂતગળ કર્મનો કરતા કેમ હોય? એટલે કે ન જ હોય. શાસ્ત્રમાં જ્યાં 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 વાત આવી છે તે બધાની સાથે ને સાથે સ્પષ્ટતા કરી છે. દ્રષ્ટિનો વિષય બતાવતી વખતે એમ નથી કે ચાલો ત્યાં વાત પેલી બરાબર છે, અહીંયા આના શું વિરોધાભાસ આવે છે, એવું નથી. એ વાત જે છે તે પણ રહે છે અને આ વાત પણ રહે છે. કેટલું સુસંગત બધું મેળ કર્યો છે ગુરુદેવ સિવાય આવી વાત કોણ સમજાવે? શિષ્યએ એવો તર્કપૂર્વક એને આશંકાથી શંકાથી કે જીવ પૂતગળમય મિથ્યાત્વ આદિને વેદે, એવો વેદ તો થકો એ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય અને મિથ્યાદ્રષ્ટિ થઈ અને જીવ પૂતગળ કર્મને કરે, આવો એ તર્ક કર્યો. એ તર્કનો આ જવાબ આપ્યો કે ના, એવું તર્ક જે કર્યો એ તર્ક જે છે તે અવિવેક છે, કેમ કે એને ભાવ ભાવક ભાવ જીવને ભાવ્ય ભાવક ભાવ એ મિથ્યાત્વ સાથે નથી. અહીંયા તર્કમાં શું કર્યું છે કે જે વેદે છે એ કરે છે, એવો તર્ક છે. કે વેદે છે એટલે એ રૂપ થઈ જાય છે એટલે એ કરે છે. તેને કહે છે કે ભાઈ આ તારો તર્ક છે તે અવિવેક છે, કેમ કે શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આત્મા એ જળને ભોગવતો નથી, એ રૂપ થતો નથી, એને ભાવે ભાવક ભાવ નથી, એટલે કે એને ખરેખર ભોગવતો નથી. આ 13 ગુણસ્થાનો છે એ તો જળ અચેતન છે, તેને ચૈતન્યમય પ્રભુ કેમ ભોગવે? તારું જીવ દ્રવ્ય તો અખંડ અભેદ પરિપૂર્ણ ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યમય વસ્તુ છે. આવું શુદ્ધ જીવ દ્રવ્ય અચેતન એવા ગુણ સ્થાનને વેદતું નથી, એનું વેદન એને નથી, આત્માને એનું વેદન નથી. અને એનું વેદન નથી તો પછી એ પેલા પૂતગળ કર્મને કેવી રીતે વેદે, કેવી રીતે કરે? જીવ દ્રવ્ય પૂતગળ કર્મને ભોગવતું નથી માટે તે પૂતગળ કર્મનું કરતા નથી. પૂતગળ કર્મને આત્મા વેદે નહીં માટે તેનો આત્મા કરતા પણ નથી, એ ન્યાય છે. બહુ ઘણી સ્પષ્ટતાઓ થઈ, ઘણી ઘણી વાતો આવી. આ ગાથાઓ બહુ મહત્વની છે. અકર્તા ભાવ આપણે પ્રગટ કરવો છે. અકર્તા ભાવ પ્રગટ કરવો છે તો કર્તા કર્મ અધિકારને બરાબર સમજવો પડશે, એમાં ક્યાંય ભૂલ નહીં ચાલે. જેમ છે તેમ બરાબર સમજવો પડશે, એમાં સૂક્ષ્મ વાતો ઘણી આવશે. અકર્તા ભાવને સમજવા બેઠા છીએ ત્યારે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી ખાસ કરીને વ્યવહાર નયના કથનો જે કર્યા હોય અથવા તો પર્યાયને મુખ્ય કરીને જે કથનો કર્યા હોય એને અહીંયા યાદ કરી અને પછી સમજવાના, એટલે શું થાય કે ભૂલ ન થાય. પછી જયારે એ વાત આવે ત્યારે પછી આપણને એમ ના થાય કે જો ત્યાં આમ હતું ને અહીંયા એમ ના થાય, એટલે અહીંયા સાથે જ સમજી લેવાના કે ના એ પર્યાય અપેક્ષાએ વાત હતી, એ પર્યાયની વાત હતી, અહીંયા દ્રવ્ય સમજીએ છીએ ત્યારે આ વાત છે. એટલે સાથે ને સાથે જ આખું પિક્ચર ક્લિયર થઈ જાય છે. આખી વાત એ રીતે લીધી છે. આગળ અહીંયા એક પેરેગ્રાફમાં આગળ કહે છે, એ પણ લઈએ છીએ કે વિકારનું વેદન એ જીવ દ્રવ્યના સ્વરૂપમાં નથી. જો બીજી વાત છે પણ કેવું છે જ, પણ આખી જુદી રીતે વાત લીધી. વિકારનું વેદન એ જીવ દ્રવ્યના સ્વરૂપમાં નથી. જીવ દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો પુંજ છે, એ તો જેવો છે તેવો ત્રિકાળ છે. ત્રણેય કાળે એક સરખો જ છે, એ કંઈ બદલાતો નથી. એટલે એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે છે એને વિકારનું વેદન એના સ્વરૂપમાં નથી, એનો સ્વભાવ નથી કે એ વિકારનું વેદન કરે. એના સ્વરૂપમાં એમ નથી કે એને વિકારનું વેદન હોય. તો પછી થાય છે શું છે એની સ્પષ્ટતા કરી છે. પરંતુ રાગની આડમાં એ ઢંકાઈ ગયો છે, એટલે આત્મા ઢંકાઈ ગયો છે. પરંતુ રાગની આડમાં ઢંકાઈ ગયો છે, રાગ છે ને એને લીધે થઈ અને એને પેલું વિકારનું વેદન એને લાગે છે. એના સ્વરૂપમાં નથી વિકારનું વેદન, પણ પોતે રાગમય થયો છે એટલે પેલું વિકારનું વેદન છે. શુભ ભાવ કે અશુભ ભાવમય પોતે થયો છે એ રાગ છે એનો, અને રાગમય રાગની આડમાં રહ્યો છે એટલે પેલું વિકારનું વેદન છે. તે વિકારની અવસ્થાને અહીં અચેતન કહીને તેનાથી ભિન્ન શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. તેથી તો કહ્યું કે મિથ્યાત્વ આદિ અચેતન ગુણસ્થાને થોડું અચેતન કર્મ કરે તો કરો, શુદ્ધ જીવને એમાં કાંઈ નથી, અર્થાંત શુદ્ધ જીવ કર્મનો કરતા નથી. થાય છે તો થાય છે, એ તેર ગુણસ્થાન જે છે એને લીધે થઈ અને જળ કર્મ બંધાય છે તો બંધાય, બંધાવો, પણ આત્માને એને સાથે કાંઈ સંબંધ નથી. આત્મા તો એનો સદાય અકર્તા છે. હવે આપણે એક બીજું લઈએ, બહુ સરસ વસ્તુ છે, આપણે એને લઈએ. અહીંયા પાના નંબર 187 ઉપર છેલ્લો પેરેગ્રાફ. આ ગાથાનો ભાવ તો ઘણો સમજાય છે, પણ આ પણ વાત છે, એ પણ સાથે સાથે કરતા જઈએ. અહીંયા કહે છે કે પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય હીરલો શુદ્ધ ચૈતન્ય સ્ફટિક રત્ન અંદર સદા બિરાજે છે. ભગવાન આત્મા કેવો છે એનું આ વર્ણન કર્યું. એમાં વિકારની જાય ક્યાં છે? અહીંયા સ્ફટિક સાથે સરખામણી કરી, શુદ્ધ ચૈતન્ય સ્ફટિક છે. સ્ફટિકની નિર્મળતા એવી હોય કે બાજુમાં રહેલા પદાર્થની અંદર જાય પડે તો એ કંઈ અંદર ઘૂસતી નથી, અંદર પેસતી નથી, એની અંદર કોઈ વિકાર ઘુસાડતી નથી, એ જાય અંદર એનો બગાડ કરતી નથી. લાલ જાય પડી તો કંઈ સ્ફટિક લાલ રંગનો કંઈ થતો નથી, એ અગાઉ દ્રષ્ટાંત આવી ગયું છે. એટલે સ્ફટિક ચૈતન્ય સ્ફટિક રત્ન કરી અને અહીંયા કહે છે ગુરુદેવ કે અંદર સદા એ બિરાજમાન એવો ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે, એમાં વિકારની જાય ક્યાં છે? અહીં એકલું શુદ્ધ દ્રવ્ય છે, એને એવા શુદ્ધ દ્રવ્યને સિદ્ધ કરવું છે, એમાં કંઈ વિકાર છે જ નહીં, વિકાર આત્મામાં છે જ નહીં. એટલે વિકારની જાય ક્યાં છે? સ્ફટિક તરીકે કહ્યું ને, એટલે વર્તમાન પર્યાયમાં જે વિકાર છે, જો દ્રવ્યમાં નથી, પહેલા સ્પષ્ટ કર્યું અહીંયા, કંઈ એકલું શુદ્ધ દ્રવ્ય છે અને એની અંદર ક્યાંય એ વિકાર નથી, વિકારની જાય નથી કે વિકારનો અંશ નથી. પણ વર્તમાન પર્યાયમાં વિકાર છે અને એ વર્તમાન પર્યાયમાં જે વિકાર છે તેની પોતાની યોગ્યતાથી છે. પણ અહીં વિકાર સિદ્ધ કરવો નથી. વિકાર કેમ છે? વિકારને અહીંયા નથી સિદ્ધ કરવો. અહીંયા તો વિકારથી ભિન્ન ત્રિકાળ નિરાવરણ શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય જે છે એને સિદ્ધ કરવું છે કે એ આવું છે, એની વાત કરવી છે. આપણે એ જાણવા માટે બેઠા છીએ કે આત્મદ્રવ્ય કેવું છે. વિકાર તો ઘણા પ્રકારના થાય, વિકારના કોઈ પ્રકારનો પાર છે? એનો પાર ના આવે એવા જાત જાતના વિભાવ વિકારી ભાવ થાય, જે ક્ષણિક છે, જે ટકતા પણ નથી, એને અહીંયા કંઈ આપણે સિદ્ધ નથી કરવા. અહીંયા તો એ વાત કરવી છે કે આત્મા કેવો છે. એ સકળ નિરાવરણ, એને કોઈ આવરણ નથી, એટલે કોઈ જાય એમાં પડતી નથી, કોઈ વિભાવ ભાવની એમાં જાય પડતી નથી, કોઈ મલિનતા એમાં વ્યાપતી નથી, કોઈ બગાડ થતો નથી. એવો એ તો શુદ્ધ નિર્મળ એવો ને એવો જ છે, સકળ નિરાવરણ, કોઈ આવરણ નથી. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિક ભાવ સ્વરૂપ પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. તે હું છું એની સાથે એક વાત ઉમેરી છે અહીંયા, એ વાત આપણે તો લેવી છે કે ખંડ જ્ઞાન તે હું નહીં. ખંડ જ્ઞાન એમ નહીં, ખંડ જ્ઞાન તે હું નહીં એમ સમ્યક દ્રષ્ટિ ભાવે છે. ભાવેન્દ્રિય છે એ ખંડ જ્ઞાન રૂપે છે. ખંડ જ્ઞાન રૂપ કોણ છે? ભાવેન્દ્રિય છે એ ખંડ જ્ઞાન રૂપ. કેમ કે એક એક ઇન્દ્રિય છે ભાવેન્દ્રિય, એ એક એક ઇન્દ્રિયનું જ્ઞાન કરવા વાળી ઇન્દ્રિય છે, એને આપણે ભાવેન્દ્રિય કહીએ છીએ. એ ભાવેન્દ્રિય જે છે એ શું છે? એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને એ ખંડ છે. પણ ભગવાન આત્મા એ તો અખંડ જ્ઞાન રૂપ છે. એટલે સમ્યક દ્રષ્ટિ તો એ પોતે અખંડ છે, અખંડ જ્ઞાન સ્વરૂપ છે એમ એ તો ભાવે છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન થવા પહેલા પણ આવું નિર્વિકાર નિજ દ્રવ્ય છે તેની ભાવના કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. એની ભાવના, એવા સ્વરૂપની ભાવના કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે કહે છે કે પ્રભુ તું મોટો આવો મહાપ્રભુ છે તેને ભૂલીને, તારે જેવું સ્વરૂપ છે તારી જાત જે છે એને ભૂલીને તું રાગનો વેદનારો ને રાગનો કરનારો એવું માનવામાં ગૂંચવાઈ ગયો. એમાં ક્યાં અટકી ગયો કે રાગ કરું ને રાગમાં મારો ને રાગ ને તારો? પ્રભુ તું તો ભગવાન આત્મા છો ને, આ રાગ કરે ને રાગ ને વેદે ને ગુણસ્થાન ને વેદે ને આ બધું આત્માનું સ્વરૂપ નથી. સૌ સરસ આત્મા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રવચનની અંદર ગુરુદેવે એમ કહીએ કે બ્રહ્માંડના ભાવ ભર્યા છે. ગુરુદેવે જે ભાવ મૂક્યા છે બધા અદભુત ભાવ મૂક્યા છે, આખો મોક્ષ માર્ગ દર્શાવી દીધો છે. હવે પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે લઈએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો પછી સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ. ફરી આજે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા એક વાત મહત્વની યાદ અપાવું કે આજે પણ બધાએ સવારથી ઉઠ્યા ત્યારથી સાંજ સુધીમાં પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને જે વિભાવ ભાવે પરિણમન કર્યા છે એ સંબંધીનું પ્રતિક્રમણ કરવાનું છે. અને એ પ્રતિક્રમણ કરીને હું ભગવાન આત્મા નાયક 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 છું એવા ભાવ સાથે જ સૂઈ જવાનું છે. એટલે પ્રતિક્રમણની 5 મિનિટ ચૂકશો નહીં કોઈ. આ સ્વાધ્યાય પૂરો થાય સુવા જાઓ એ પહેલા જે વિભાવ ભાવ કર્યા એનું પ્રતિક્રમણ કરવાનું. એ ભાવ વિભાવ ભાવ મારા નહીં, એ વિભાવથી જુદો હું ભગવાન આત્મા નાયક ત્રિકાળ શુદ્ધ છું. અને એ વિભાવ ભાવ માટે, એ વિભાવ ભાવ જે કર્યા એને માટે થઈ અને ક્ષમા માગવાની છે. કરી આ વિભાવ ભાવ કરી અને મેં મારા શુદ્ધ સ્વભાવ ભાવના મરણ કર્યા, ઘાત કર્યો એને માટે આપણે પોતે જ ક્ષમા માગવાની છે. એટલે એવું પ્રતિક્રમણ કર્યા વિના સુવા જવાનું નથી. બધાને ફરીથી યાદ કરાવું છું. અને એમ કરી અને પછી હું ભગવાન આત્મા નાયક નાયક છું એ ભાવ સાથે સૂઈ જવાનું છે. કાલે સવારે ઉઠી અને પછી જે પ્રમાણે આપણે કરીએ છીએ એ પ્રમાણે પ્રયોગ નિર્વિકલ્પતાનો કરવાનો છે. તો હવે સુખધામ બોલીએ. Thank you.